એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આજના આ સંવાદમાં. આજે આપણે એક અદ્ભુત પુસ્તક પર વાત કરવાના છીએ, ક્રિસ્ટોફર એન્ડરસનનું બારબરા ધ વે શી ઇઝ.
હા, આ પુસ્તક આપણને એક એવી દુનિયામાં લઈ જાય છે, મનોરંજન જગતની એક એવી શક્તિશાળી પણ આમ જટિલ કહી શકાય એવી પ્રતિભાના જીવનમાં.
બારબરા સ્ટ્રીસેન્ડ.
બિલકુલ. બારબરા સ્ટ્રીસેન્ડ ગાયિકા, અભિનેત્રી, દિગ્દર્શક, નિર્માતા, શું નથી એ. ભાગ્યે જ કોઈ ક્ષેત્ર હશે મનોરંજનનું જ્યાં એમની છાપ ના હોય.
અને પેલો દુર્લભ ઈજીઓટી અવોર્ડ પણ.
હા, એમી, ગ્રેમી, ઓસ્કર અને ટોની, ચારેય મુખ્ય પુરસ્કારો એ જીતનારા બહુ ઓછા કલાકારો છે અને બારબરા એમાંના એક છે. આ જ બતાવે છે એમની પ્રતિભાનો વ્યાપ કેટલો મોટો છે.
પણ વાત ખાલી એવોર્ડ્સની નથી, ખરું ને? એમની વાર્તા મને લાગે છે આજે પણ એટલી જ મહત્વની છે, કારણ કે એમાં ઘણું બધું છે. બાળપણના આઘાત છે, પછી પેલી અદમ્ય મહત્વાકાંક્ષા, કલા પ્રત્યેની નિષ્ઠા.
સાચી વાત. અને આ બધા વચ્ચેનો સંઘર્ષ. એમની કહાણી એક એવી સ્ત્રીની છે જેણે ક્યારેય સ્થાપિત નિયમો સ્વીકાર્યા નહીં, પડકાર્યા એમને, પોતાના માટે રસ્તો બનાવ્યો.
એટલે એ માત્ર એક એન્ટરટેનર નથી, પણ એક એક સાંસ્કૃતિક શક્તિ છે. અને મને લાગે છે કે પુસ્તક આ જ સમજાવવાનો પ્રયાસ કરે છે કે આટલી બધી અસલામતીમાંથી આટલી શક્તિ આવી ક્યાંથી.
બરાબર. એન્ડરસનનો મુખ્ય તર્ક જ એ છે કે બારબરાનું જે આખું જાહેર વ્યક્તિત્વ છે ને, પેલું પરફેક્શનિઝમ હોય, એમની કલાત્મક જીદ હોય, રાજકારણમાં સક્રિયતા હોય, આ બધું ક્યાંક ને ક્યાંક એમના બાળપણના અનુભવો સાથે જોડાયેલું છે, માન્યતાની ભૂખ સાથે.
તો ચાલો ને શરૂ કરીએ એમના બાળપણથી જ. કેવા હતા એમના શરૂઆતના વર્ષો?
એમનો જન્મ, જેમ મેં કહ્યું, બ્રુકલિન, ન્યૂયોર્કમાં. બીજા વિશ્વયુદ્ધનો સમય હતો. પરિવાર ખૂબ ગરીબ, યહૂદી પરિવાર. અને જીવનનો સૌથી મોટો આઘાત,
પિતાનું મૃત્યુ.
હા, જ્યારે એ ફક્ત 15 મહિનાના હતા ત્યારે. એમના પિતા ઇમેન્યુઅલ સ્ટ્રુસેન્ડ એક આદરણીય શિક્ષક હતા. અચાનક મગજની નસ ફાટવાથી એમનું મૃત્યુ થયું.
ઓહ, ફક્ત 15 મહિને?
હા, એટલે આ પિતાની ખોટ, જેમને ક્યારે ઓળખી જ ના શક્યાને, એ લગભગ આખી જિંદગી એમના પર છવાયેલી રહી. પુસ્તક એવું કહે છે કે કદાચ આ જ કારણ હતું.
શેનું કારણ?
કે એ જીવનભર છે ને મજબૂત, બુદ્ધિશાળી પુરુષો પાસેથી સ્વીકૃતિ માંગતા રહ્યા અને રક્ષણ પણ.
અને એમની માતા સાથેના સંબંધો, ડાયાના, ખરું ને?
હા,
એ કેવા હતા?
હા, ડાયાના, એ સંબંધ બહુ જ જટિલ હતો. ડાયાના પોતે ગાયિકા બનવા માંગતા હતા પણ બની ન શક્યા, એટલે પુસ્તક મુજબ એ પોતાની હતાશા જાણે બારબરા પર કાઢતા.
કઈ રીતે?
સતત ટીકા કરતા, બારબરાના દેખાવની, ખાસ કરીને એમના નાકની મજાક ઉડાવતા, એમની ગાવાની પ્રતિભાને પણ ઓછી આંકતા.
અચ્છા.
એમને કહેતા કે તારો અવાજ સારો છે પણ તું સ્ટાર બનવા જેટલી સુંદર નથી. આવા વાક્યો બારબરાએ વારંવાર સાંભળ્યા હતા.
એટલે પ્રેમ અને પ્રોત્સાહનનો અભાવ હતો.
બિલકુલ. અને આ અભાવે જ એમનામાં પેલી ધ્યાન અને પ્રશંસા મેળવવાની અતૃપ્ત ભૂખ જગાડી, એમ કહી શકીએ.
તો પેલું એમનું શરૂઆતનું વ્યક્તિત્વ હતું, સેકન્ડ હેન્ડ કપડાં, થોડું વિચિત્ર વર્તન, પણ સાથે પેલો જબરદસ્ત આત્મવિશ્વાસ, એ આ બધાની સામે ટકી રહેવાની રીત હતી.
બરાબર. એન્ડરસન એને ખાલી તરંગીપણું નથી ગણતા. એ કહે છે કે આ એક સંરક્ષણ કવચ હતું, એક સર્વાઇવલ મિકેનિઝમ. દુનિયાને જાણે કહેતા હતા, હું જેવી છું તેવી જ છું, તમારે મને સ્વીકારવી પડશે.
કદાચ આ જ લડાઈએ એમને મજબૂત બનાવ્યા.
હા, અને એમને બ્રુકલિન છોડીને મેનહેટન જવાની હિંમત આપી, ગ્રીનવિચ વિલેજ, જે સમયે કલાનું કેન્દ્ર હતું. અને ત્યાં જ એમની ખરી ઓળખ બનવાની શરૂઆત થઈ.
અને ત્યાંથી પછી શરૂ થયો સફર સ્ટાર બનવાનો. ક્લબ્સ, પછી બ્રોડવે, ઝડપી હતી આ સફર.
ગ્રીનવિચ વિલેજના નાના ક્લબ્સમાં, જેમ કે બોન્સવેર, એમની ગાયકી તરત જ લોકોને સ્પર્શી ગઈ. કારણ કે એ ખાલી ગાતા નહોતા, એ ગીતને જીવંત કરતા હતા. નાટ્યકતા હતી એમાં, ભાવના હતી.
હા.
પછી 1962માં આવ્યું બ્રોડવે મ્યુઝિકલ આઈ કેન ગેટ ઇટ ફોર યુ હોલસેલ. એમના ઓડિશનની વાતો તો આજે થાય છે. મિસ માર્મેલસ્ટીન ગીત એટલી મૌલિકતાથી ગાયું એમણે.
અને એમને 2ની નોમિનેશન પણ મળ્યું ને એના માટે, ભલે નાની ભૂમિકા હતી.
હા, બિલકુલ. અને રાતોરાત બ્રોડવે સેન્સેશન બની ગયા.
અને અહીંથી જ એમણે પોતાની શરતો પર કામ કરવાનો આગ્રહ શરૂ કર્યો, જે નવા કલાકાર માટે તો અસામાન્ય કહેવાય.
અરે, બહુ જ અસામાન્ય. જ્યારે કોલંબિયા રેકોર્ડ્સથી સાઇન કર્યા ત્યારે એમણે પહેલી શરત શું મૂકી ખબર છે?
શું?
સંપૂર્ણ કલાત્મક નિયંત્રણ. કયા ગીતો ગાશે, કેવી રીતે ગાશે, આલ્બમ કવર કેવો હશે, બધું એ પોતે જ નક્કી કરશે.
અને કોલંબિયા માની ગયું?
હા, આશ્ચર્યજનક રીતે. અને આ નિર્ણય જબરદસ્ત સાચો સાબિત થયો. એના લીધે જ આપણને એ ક્લાસિક આલ્બમ્સ મળ્યા. કદાચ ડર હશે કે બીજાના હાથમાં બધું જશે તો મારી વિશિષ્ટતા નહીં રહે.
અને પછી આવ્યું ફની ગર્લ.
ફેની બ્રાઇસ. હા, એવું કહેવાય છે કે એ ખાલી પાત્ર નહોતું, એ બાર્બરા પોતે જ હતા. જાણે
કેમ?
કારણ કે ફેની બ્રાઇસની વાર્તા પણ એવી જ હતી. યહૂદી છોકરી, પરંપરાગત રીતે સુંદર નહીં પણ પ્રતિભા અને જીદના જોરે સ્ટારડમ સુધી પહોંચી. બાર્બરા માટે આ રોલ કરવો એ પોતાની જ કહાણી કહેવા જેવું હતું.
અને આ જ શો દરમિયાન એલિયટ ગોલ સાથે મુલાકાત થઈ.
હા, સહકલાકાર હતા, પ્રેમ થયો, લગ્ન કર્યા. શરૂઆતમાં ગોલ્ડે એમને સ્થિરતા આપી જેની એમને જરૂર હતી.
પણ પછી હોલિવૂડ બોલાવી રહ્યું હતું. ફની ગર્લ ફિલ્મ બની
અને પહેલી જ ફિલ્મમાં ઓસ્કર.
સ્વપ્ન જેવી શરૂઆત. પણ એ સફર સહેલો નહોતો. પુસ્તકમાં વિલિયમ વાઇલર, જે દિગ્દર્શક હતા, અને ઉમર શરીફ, સહકલાકાર, એમની સાથેના તણાવની વાતો છે.
કેમ, બાર્બરા મુશ્કેલ હતા સેટ પર?
ઘણા લોકો એવું કહેતા, પણ એન્ડરસન કહે છે કે ખાલી ઘમંડ નહોતો, એ નિષ્ફળતાનો ઊંડો ડર હતો, પરફેક્શનિઝમ હતું. દરેક શોટ, દરેક લાઇન પર એમને નિયંત્રણ જોઈતું હતું.
અને ઓસ્કર મળ્યો એમના માટે
એક માન્યતા હતી, પેલી બાળપણની ટીકાઓનો જવાબ હતો, સાબિતી હતી.
પણ અંગત જીવનમાં કિંમત ચૂકવવી પડી. એલિયટ ગોલ્ડ સાથે છૂટાછેડા. હા, સુપરસ્ટારડમનું દબાણ, બંનેની કારકિર્દીનો ટકરાવ, કદાચ બારબારાને વધતી જતી શક્તિ, આ બધું લગ્ન પર ભારે પડ્યું.
પ્રસિદ્ધિનું પરિણામ કહી શકાય.
બરાબર. પછીના વર્ષોમાં ધ વે વી વેર જેવી ફિલ્મો આવી. રોબર્ટ રેડફોર્ડ સાથેની કેમિસ્ટ્રી તો ગજબની હતી પડદા પર.
પણ પડદા પાછળ
ત્યાં સંઘર્ષો હતા, મતભેદો હતા. એ ફરી એકલા હતા, એવા સાથીની શોધમાં જે એમની શક્તિને સમજી શકે.
અને શોધ પૂરી થઈ જ્હોન પીટર્સ પર. અહીંથી એક નવો અધ્યાય શરૂ થયો, નહીં?
હા, જ્હોન પીટર્સ, બહુ મહત્વનો વળાંક. પીટર્સ મૂળ હેરડ્રેસર હતા, પણ મહત્વાકાંક્ષી હતા, નિર્માતા બન્યા. લગભગ 10 વર્ષનો સંબંધ રહ્યો બંને વચ્ચે, રોમેન્ટિક પણ, પ્રોફેશનલ પણ.
અને આ સંબંધ કેવો હતો, પુસ્તક શું કહે છે?
જટિલ, બહુ જ જટિલ. જુસ્સો, મહત્વાકાંક્ષા, સત્તા માટે ખેંચતાણ અને મનોવૈજ્ઞાનિક રીતે એકબીજા પર આધાર રાખતા હતા. પીટર્સ એવા થોડા લોકોમાં હતા જે બારબારાથી ડરતા નહોતા, ઉલટાનું એમને વધુ પ્રોત્સાહન આપતા, ક્યારેક તો ખતરનાક હદ સુધી.
અને આ ભાગીદારીનું સૌથી મોટું પરિણામ એટલે 1976ની અ સ્ટાર ઇઝ બોર્ન.
ઓહો, એ ફિલ્મનું નિર્માણ તો ભારે વિવાદાસ્પદ રહ્યું. સેટ પર ઝઘડા, બજેટ કંટ્રોલ બહાર, દિગ્દર્શક સાથે મતભેદ. કહેવાય છે કે પીટર્સ અને બાર્બરાએ આખી ફિલ્મ પર કબજો કરી લીધો હતો.
ટીકાકારોને તો નહોતી ગમી ને?
જરાય નહીં. પણ પબ્લિકને બહુ ગમી, સુપરહિટ રહી, ખાસ કરીને એનું મ્યુઝિક. પણ મહત્વની વાત એ હતી કે આ ફિલ્મે બાર્બરાને એક શક્તિશાળી નિર્માતા તરીકે સ્થાપિત કરી દીધા. હવે એ પોતાની શરતો પર ફિલ્મ બનાવી શકતા હતા.
અને નિર્માતા પછી લક્ષ્ય હતું દિગ્દર્શન, જે તે સમયે સ્ત્રી માટે તો
લગભગ અશક્ય જેવું. પુસ્તક યન્ટલ માટેના એમના સંઘર્ષ પર બહુ ભાર મૂકે છે. 10 વર્ષ લાગ્યા એમને એ ફિલ્મ બનાવવા.
10 વર્ષ? કેમ?
આઇઝેક સિંગરની વાર્તા હતી. એક યહૂદી યુવતી જ્ઞાન માટે છોકરો બનીને રહે છે. બાર્બરાનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, પણ સ્ટુડિયોવાળા તૈયાર જ નહોતા. એક સ્ત્રી લખે, પ્રોડ્યુસ કરે, ડિરેક્ટ કરે અને એક્ટિંગ પણ કરે, કોઈ પૈસા લગાવવા તૈયાર નહોતું.
લૈંગિક ભેદભાવ
સીધે સીધો. એમને કહેવામાં આવ્યું કે આ ફિલ્મ કોણ જોશે. આ લડાઈ એમના માટે અંગત બની ગઈ હતી.
પણ એમણે હાર ન માની, યન્ટલ બની અને સફળ પણ થઈ. અને પછી ધ પ્રિન્સ ઓફ ટાઇડ્સ પણ ડિરેક્ટ કરી.
હા, 1983માં યન્ટલ આવી અને સફળ રહી. બાર્બરા એક સક્ષમ દિગ્દર્શક તરીકે સ્થાપિત થયા અને એક રીતે નારીવાદી સીમાચિહ્ન પણ બની. પછી 1991માં ધ પ્રિન્સ ઓફ ટાઇડ્સ, એ તો વધુ મોટી સફળતા. 7 ઓસ્કર નોમિનેશન મળ્યા,
શ્રેષ્ઠ ફિલ્મ માટે પણ.
હા, પણ નવાઈની વાત એ હતી કે બાર્બરાને શ્રેષ્ઠ દિગ્દર્શક માટે નોમિનેશન ન મળ્યું.
ફરી એ જ વાત.
હા, પુસ્તક એને હોલિવૂડના એ સમયના લૈંગિક વલણ તરીકે જુએ છે. આ સમયગાળામાં એ રાજકીય રીતે પણ બહુ સક્રિય થયા. ડેમોક્રેટિક પાર્ટી માટે ફંડ રેઝિંગમાં, ઉદારવાદી મૂલ્યોના સમર્થનમાં,
અને આ બધાની વચ્ચે પેલો સ્ટેજ ફ્રાઇટનો મુદ્દો, જાહેર પ્રદર્શનનો ભય. એવું કહેવાય છે કે લગભગ 27 વર્ષ સુધી એમણે લાઇવ કોન્સર્ટ નહોતા કર્યા. આટલા મોટા સ્ટાર માટે માનવું અઘરું છે.
પુસ્તક આ ભયને એમના પરફેક્શનિઝમ સાથે જોડે છે. ટીકાનો ડર, કદાચ લાખો લોકો સામે ભૂલ થઈ જશે એ ડર, અથવા પેલી માતાની ટીકાઓ મનમાં ગુંજતી હશે.
પણ પછી એમણે પુનરાગમન કર્યું ને.
હા, 1994માં ધ કોન્સર્ટ ટૂર જબરદસ્ત સફર રહી. પણ એનાથી એ વધુ એ બાર્બરા માટે પોતાના ડર પરનો વિજય હતો, એક મોટી મનોવૈજ્ઞાનિક જીત.
અને અંતે આટલા બધા ઉતાર ચઢાવ પછી અંગત જીવનમાં પણ શાંતિ મળી. જેમ્સ બ્રોલિન સાથેના લગ્ન.
હા, પુસ્તક જેમ્સ બ્રોલિનને એમના જીવનમાં આવેલા બીજા પુરુષોથી અલગ ગણે છે. બ્રોલિન શાંત આત્મવિશ્વાસુ હતા, બાર્બરાની પ્રસિદ્ધિથી અંજાયેલા નહોતા,
એટલે એમને સ્થિરતા મળી.
બરાબર. એમના 1998ના લગ્નને પુસ્તક એક હેપી એન્ડિંગ જેવું ગણે છે. બ્રોલિન પાસેથી એમને જે બિનશરતી પ્રેમ અને સુરક્ષા મળી, જેની એ કદાચ આખી જિંદગી શોધમાં હતા.
તો આ આખી સફર જોયા પછી આપણે ફરી પેલા મૂળ મુદ્દા પર આવીએ કે બાર્બરા સ્ટ્રીઝડેનને શું ચલાવતું હતું. શું બધું પેલી બાળપણની અસલામતી અને માન્યતાની ભૂખનું જ પરિણામ હતું?
એ એક બહુ જ મહત્વનું પાસું તો હતું જ, એને નકારી ન શકાય. પિતાનો અભાવ, માતાની ટીકા, એનાથી પ્રેમ અને સ્વીકૃતિ માટે એક ઊંડી ઝંખના તો ઊભી થઈ જ હતી.
અને પેલું પરફેક્શનિઝમ,
હા, જેને લોકો ઘમંડ ગણતા, એ ખરેખર તો ટીકા અને નિષ્ફળતાના ડર સામેનું કવચ હતું. કદાચ એમના માટે એ સાબિત કરવાનો રસ્તો હતો કે હું છું, મારું અસ્તિત્વ છે.
અને નિયંત્રણની જરૂરિયાત,
એ પણ કદાચ બાળપણની અરાજકતાની પ્રતિક્રિયા હતી, અને પોતાની કલાત્મક દ્રષ્ટિને બચાવવાનો પ્રયાસ પણ.
પણ શું એટલું જ? કારણ કે બીજો એક મુદ્દો એમની કલાત્મક પ્રામાણિકતાનો પણ છે. એમણે ક્યારેય હોલિવૂડના દબાણમાં આવીને દેખાવ ન બદલ્યો, ઉચ્ચારો ન બદલ્યા.
અને એ પણ એટલું જ સાચું છે, એમની વિશિષ્ટતા જ એમની તાકાત બની. એમણે પોતાની કહેવાતી ખામીઓને છુપાવી નહીં, એને પોતાની ઓળખ બનાવી.
કલા એમના માટે ખાલી મનોરંજન નહોતી.
ના, એ સ્વ અભિવ્યક્તિ હતી. એમના ગીતોમાં, પાત્રોમાં એમની ઓળખ, સ્ત્રી, યહૂદી, બ્રુકલિન ગર્લ હંમેશા દેખાય છે. સફળતા એટલે ખાલી પ્રસિદ્ધિ નહીં, પણ કલાત્મક શ્રેષ્ઠતા અને પોતાની વાત કહેવાની તક.
અને નિષ્ફળતા એમના માટે શું હતી? અને આટલી બધી સિદ્ધિઓ પછી અંતિમ હેતુ શું હોઈ શકે?
નિષ્ફળતા તો એક ઊંડો ડર હતો, જેને ટાળવા માટે જે આટલી મહેનત અને નિયંત્રણ રાખતા. અને હેતુ, મને લાગે છે હેતુ બહુ સ્તરીય હતો.
જેમ કે?
પહેલું, પોતાની કિંમત સાબિત કરવી. બીજું, પ્રેમ અને સ્વીકૃતિ મેળવવી. અને ત્રીજું, કલા દ્વારા દુનિયા પર, સંસ્કૃતિ પર પ્રભાવ પાડવો.
અને મહત્વની વાત એ છે કે આ બંને વસ્તુઓ, આઘાતમાંથી જન્મેલી જરૂરિયાત અને કલાત્મક પ્રામાણિકતા, વિરોધી નથી. એક જટિલ વ્યક્તિત્વના બે જોડાયેલા પાસા છે.
ચાલો હવે એમના જીવનના ત્રણ એવા વળાંકો જોઈએ જેણે ખરેખર બધું બદલી નાખ્યું. પહેલો કયો ગણશો?
પહેલો અને સૌથી સ્પષ્ટ તો ફની ગર્લ જ. પહેલા બ્રોડવે અને પછી ફિલ્મ. એ ખાલી રોલ નહોતો, એક ઘટના હતી.
હા, એણે એમને રાતોરાત સ્ટાર બનાવી દીધા.
બરાબર. અને એમની અસામાન્ય પ્રતિભા અને દેખાવને મુખ્યધારામાં સ્વીકૃતિ અપાવી, ઓસ્કર મળ્યો. અને જેમ આપણે કહ્યું, એ પાત્ર જાણે એમનું જ પ્રતિબિંબ હતું. આનાથી એમને ખૂબ આત્મવિશ્વાસ મળ્યો.
હું બીજા વળાંક તરીકે અ સ્ટાર ઇઝ બોર્ન 1976ને ગણીશ, એના નિર્માણ અને સફળતાને.
કેમ? કારણ કે એણે એમને ખાલી સ્ટાર જ નહીં, પણ હોલિવૂડની એક શક્તિશાળી મહિલા નિર્માતા તરીકે સ્થાપિત કર્યા. જ્હોન પીટર્સના પ્રોત્સાહનથી એમણે જે નિયંત્રણ લીધું અને ફિલ્મ હિટ થઈ, એનાથી સાબિત થયું કે એ કેમેરા પાછળ પણ એટલા જ સક્ષમ છે.
સાચી વાત.
અને ત્રીજો વળાંક મારા માટે તો એ યેન્ટલનું દિગ્દર્શન છે.
હા, 1983ની ફિલ્મ.
એ ખાલી ફિલ્મ નહોતી, એક નિવેદન હતું. 10 વર્ષના સંઘર્ષ પછી લૈંગિક ભેદભાવ સામે લડીને એમણે એ ફિલ્મ બનાવી અને સફળતા મેળવી. એ દિગ્દર્શક તરીકે એમની સ્થાપના હતી, એક નારીવાદી સીમાચિહ્ન.
એમણે સાબિત કર્યું કે સ્ત્રીઓ પણ સર્જનાત્મક પ્રક્રિયાના દરેક પાસા સંભાળી શકે છે.
બરાબર.
કેટલાક લોકો 1994ના કોન્સર્ટ પુનરાગમનને પણ ગણે છે, કારણ કે 27 વર્ષના સ્ટેજ ડર પરનો અંગત વિજય હતો.
તો આટલી અસાધારણ જિંદગીમાંથી આપણે શું શીખી શકીએ? કયા એવા બોધપાઠ છે જે આજે પણ લાગુ પડે?
ઘણું બધું. સૌથી પહેલું તો એ કે બાળપણના અનુભવો, ખાસ કરીને પ્રેમ અને સ્વીકૃતિ, એ આપણા પુખ્ત જીવન પર આપણા ડર, આપણી મહત્વાકાંક્ષા, સંબંધો પર કેટલી ઊંડી અસર કરે છે.
હા, આ તો બહુ મહત્વની વાત છે.
બીજું, આપણી કહેવાતી નબળાઈઓને શક્તિ બનાવવી. બાર્બરાને એમના દેખાવ, ઓળખ, સ્વભાવ માટે ટોકવામાં આવ્યા, પણ એમણે એને જ પોતાની તાકાત બનાવી.
પોતાની મૌલિકતામાં વિશ્વાસ રાખો.
બરાબર. ત્રીજું, મુશ્કેલીઓ સામે, પૂર્વગ્રહો સામે અડગ રહેવું. એમણે હોલિવૂડમાં જે સંઘર્ષ કર્યો એ આપણને શીખવે છે કે પોતાની દ્રષ્ટિમાં વિશ્વાસ હોય તો લડતા રહેવું પડે.
અને એક વાત એ પણ કે બાહ્ય સફળતા હંમેશા આંતરિક શાંતિ નથી આપતી.
સાવ સાચી વાત. આટલી સફળતા પછી પણ એ અસલામતી સામે લડતા રહ્યા. સાચી શાંતિ તો એમને આત્મસ્વીકૃતિ અને સ્થિર પ્રેમમાંથી મળી.
અને જે લોકો મુશ્કેલ લાગે છે એમની પાછળના કારણો સમજવાનો પ્રયાસ કરવો.
હા, બાર્બરાનું નિયંત્રણ અને પરફેક્શનિઝમ એમના ભૂતકાળમાંથી આવતું હતું. આ સમજણ આપણને વધુ સહાનુભૂતિ રાખવામાં મદદ કરે છે.
અને છેલ્લે, સુપરસ્ટારડમની એકલતા.
હા, એ પણ એક કિંમત છે જે ચૂકવવી પડે છે.
તો આ આખી ચર્ચાના અંતે ત્રણ મુખ્ય તારણો શું કાઢી શકીએ આપણે, જે યાદ રાખવા જેવા હોય?
ચોક્કસ. ચાલો ત્રણ સ્પષ્ટ આંતરદૃષ્ટિ તારવીએ. પહેલી, ભાવનાત્મક આંતરદૃષ્ટિ.
એટલે કે?
બાળપણમાં પ્રેમ અને સ્વીકૃતિનો અભાવ આપણને જીવનભર બાહ્ય સફળતા અને નિયંત્રણ દ્વારા એક હાલીપો ભરવા પ્રેરે છે, પણ ખરી શાંતિ બહારથી નહીં, અંદરથી, આત્મસ્વીકૃતિ અને સ્થિર પ્રેમમાંથી આવે છે.
બરાબર. બીજી, બૌદ્ધિક આંતરદૃષ્ટિ.
કલાત્મક પ્રામાણિકતા અને પરફેક્શનિઝમ ભલે એ મુશ્કેલ બનાવે, પણ એ સ્થાપિત ધોરણોને પડકારવા અને અસાધારણ પરિણામો મેળવવા માટે શક્તિશાળી સાધનો છે. ગુણવત્તા સાથે સમાધાન ન કરવું લાંબા ગાળે સફળતા અપાવે છે.
અને ત્રીજી, સાર્વત્રિક આંતરદૃષ્ટિ.
તમારી વિશિષ્ટતા, તમારી મૌલિકતા, તમારી કહેવાતી ખામીઓ, એને સ્વીકારો. એ જ તમારી તાકાત બની શકે છે. સમાજના દબાણમાં બદલાઈ જવા કરતાં પોતાના સત્યને વળગી રહેવાથી વધુ સંતોષ અને પ્રભાવ મળે છે. બાર્બરાએ દુનિયાને પોતાની શરતો પર સ્વીકારવા મજબૂર કરી.
અને કદાચ એ જ એમનો સૌથી મોટો વારસો છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.